સંવત 1874 ના પોષવદી છઠને દિવસે સંધ્યા સમય શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને માથે ધોળો ફેટો બાંધ્યો હતો અને ધોળો ખેસ પહેર્યો હતો અને ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી અને ધોળો ચોકડો ઓઢ્યો હતો અને પોતાના મુખારવિંદ આગળ પરમહંસ તથા દેશ દેશના ભરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. વાલા ભક્તો, આપણા મનને આપણે ગઢપુર લઈ જઈએ અને એ ભગવાનના દિવ્ય સાનિધ્યની અંદર જે મુક્તોની સભા ભરાઈને બેઠી છે, આપણે પણ એના સહભાગી બનીએ. આપણી વૃત્તિને એ મહારાજના મૂર્તિની અંદર પૂરવી અને આ કથાનું શ્રવણ કરીએ. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે. શાસ્ત્રોની અંદર જ્ઞાનની બહુ સુંદર વ્યાખ્યા કરી છે. સામાન્ય દ્રષ્ટિ આપણે જ્યારે વિચારીએ તો જ્ઞાન એટલે કોઈ પણ વિષયની જાણકારી મેળવવી, માહિતી મેળવવી, એનું અનુમોદન કરવું. પણ શાસ્ત્રોની દ્રષ્ટિએ જ્ઞાન શબ્દ એ આત્માની ઓળખાણ અને પરમાત્માની ઓળખાણ માટે વપરાયેલો છે. સામાન્ય માહિતી એ જગતની વિષયોની પદાર્થોની આપણને હોય, પણ જ્યાં સુધી આપણે પોતાના આત્માને ઓળખ્યો નથી, જ્યાં સુધી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ઓળખાણ નથી થઈ, ત્યાં સુધી એને જ્ઞાની સમજવામાં આવતા નથી. અને એટલા માટે શાસ્ત્રની દ્રષ્ટિએ જ્ઞાને કરીને જે સ્થિતિ નિર્માણ થાય, જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય, એ ચાહે પછી સ્થૂળ સૂક્ષ્મ અને કારણ ત્રણેય દેહની અંદર એ રહ્યો જે જીવ, એની જે પરિસ્થિતિ એને જે ઉત્પન્ન કરે છે, એના માટે મહારાજ અહીંયા એમ કહે છે, જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે? તો પ્રકૃતિ પુરુષથી પર છે. અને જ્ઞાનને વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ ને પ્રકૃતિ પુરુષનું જે કાર્ય તે કંઈ નજરમાં આવતું નથી, એનું નામ જ્ઞાન પ્રલય. વાલા ભક્તો, જ્યારે જીવાત્માને જ્ઞાનરૂપી જ્યારે સાધન એનું દ્રઢ થાય છે, અર્થાત કે એને આત્માનું જ્ઞાન થાય છે અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું જ્યારે જ્ઞાન થાય છે, ત્યારે એ જ્ઞાને કરીને પછી સંસાર, સંસારના પદાર્થો અને પ્રકૃતિ પુરુષથી નિર્મિત થયેલા તમામ જે પદાર્થો સંસારની અંદર બ્રહ્માંડ આદિ જે પણ કંઈ છે, એને નાશવંત જાણે છે. અને નાશવંત જાણે છે એટલે એની મિથ્યા એને સમજાય છે કે આ નાશવંત પદાર્થ છે, આ મિથ્યા પદાર્થ છે, અને એટલા માટે એને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સિવાય બીજું કોઈ રૂચિનું સ્થાન દેખાતું નથી. એટલે પ્રકૃતિ પુરુષની જે કાર્ય તે કાર્ય નજરમાં આવતું નથી, અને એનું નામ જ્ઞાન પ્રલય, અને જ્ઞાન પ્રલય પણ કહેવામાં આવે છે. અને એવી સ્થિતિ થાય છે તેને એક રસ ચૈતન્ય ભાસે છે અને તેને વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે. જેમ અમે વાત કરી કે જ્યારે જીવાત્માને પોતાના આત્મજ્ઞાન થાય અને પરમાત્માનું યથાર્થપણે જ્ઞાન થાય, પછી એને પરમાત્માની મૂર્તિ સિવાય બીજી કોઈ વૃત્તિ કે મન ચિત્ત એનું સ્થિર રહી શકતું નથી, અને એટલે એક પરમાત્માને જ નિત્ય જાણે છે અને એમાં જ પોતાની મનને પોરવીને રાખે છે. પછી એને આ સંસાર, આ સંસારની જે બંધન, સંસારના જે પદાર્થો, એને મોહ કરી શકતા નથી અને ચૈતન્ય ભાસે છે અને તે ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજા કોઈ આકાર રહેતો નથી. અને ક્યારેક તો તે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહીં, એકલો પ્રકાશ જ દેખાય છે, અને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય અને ભગવાનની મૂર્તિ પણ દેખાય છે. જ્યારે જીવાત્મા આ સ્થિતિને પામ્યો હોય ત્યારે એને કોઈ વખત કેવળ પ્રકાશ દેખાય, પરમાત્માનું તેજ જે છે એ શીતળ શાંત છે રે, જેની ઉપમા ન દેવાય આપણે કીર્તનમાં કહીએ છીએ, એવું જે પરમાત્માનું દિવ્ય અક્ષરધામ એ પ્રકાશોમય છે, અનંત કોટી સૂર્યચંદ્રના પ્રકાશથી દૈદીપ્યમાન છે. એટલે એ પ્રકાશને વિશે ઘણી વખત મૂર્તિના દર્શન થતા પણ હોય છે અને ઘણી વખત મૂર્તિના દર્શન ન દેખાય, કેવળ પ્રકાશ દેખાતો હોય, પણ એની વૃત્તિ એ ત્યાં સ્થિર રહે છે અને દેખાય છે. એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી, એ સ્થિતિ જ્ઞાને કરીને સમજણથી આવે છે. અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિને વિશે અખંડ વૃત્તિ રહે છે, રહે તેને કારણે એવી સ્થિતિ થાય. જ્યારે એ જ્ઞાન પ્રલય દ્વારા એ જીવાત્માને પરમાત્માના સ્વરૂપની ઝાંખી થાય, દર્શન થાય, એને જ્ઞાન થાય, એનું મહાત્મ્ય સમજાય, પછી એ પરમાત્માની મૂર્તિ એના વિશે એની વૃત્તિ અખંડ સ્થિર થઈ જાય છે અને એવી સ્થિતિ એની થાય છે. અને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે અને તેટલો જ તેને પ્રણવને નાદ સંભળાય છે. વાલા ભક્તો, જેવો પરમાત્માનો મહિમા સાંભળ્યો હશે, જેવો જાણ્યો હશે, જેવો મને માન્યો હશે, એવું પરમાત્માનું સુખ એ જીવાત્માને આવશે. કારણ કે જીવાત્માને જીવાત્મા માટે એ પોતાની જે ક્ષમતા, એ ક્ષમતા પ્રમાણે એ પરમાત્માના સ્વરૂપને એ ઓળખી શકે છે, માણી શકે છે અને એનો આનંદ ઉઠાવી શકે છે. મહારાજે વચનામૃતની અંદર એક વાત બહુ સુંદર સમજાવી છે, ભગવાનનો મહિમા તો અત્યંત અનંત અને અપાર છે, પણ જેમ સમુદ્રની અંદર જે પક્ષી હોય એ પોતાની ચાંચ વડે એમાંથી થોડું જળ લે તો જેની જેવી ચાંચ જો ચકલી હોય તો એના પ્રમાણે પાણી એમાં ચાંચમાં સમાય અને ગરુડ જેવા પક્ષી હોય તો એ પ્રમાણે પાણી સમજાય. પણ એથી કરીને જેમ સમુદ્રનું પાણી ઓછું થતું નથી એમ પરમાત્માનો મહિમા તો અત્યંત અનંત અને અપાર છે. પણ એ પરમાત્માનો આનંદ એ જીવાત્માને કેટલો અનુભવાય કે જેટલું જીવાત્મા ત્યાં પહોંચી શક્યો હોય, જેટલું એને સમજી શક્યો હોય, જેટલી મોટપ માણી શક્યો હોય, તેટલો પ્રકાશ થાય છે અને તેટલો જ તેને પ્રણવને નાદ સંભળાય છે. અને જેટલો જ એને ભગવાનનો નિશ્ચયને મહિમા સમજાય છે તેને તેટલા જ ભૂંડા ગાંઠ બંધ થઈ જાય છે. અને જેને ભગવાનનો આવો દ્રઢ નિશ્ચય થયો હોય એવા જીવાત્માને એ પછી કોઈ પણ પ્રકારે ભૂંડા ગાંઠ થતા નથી, એ ભૂંડા ગાંઠ એના તમામ ક્ષમી જાય છે. અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ભૂંડા ગાંઠ માત્ર ટળી જાય છે. ભગવાનનો નિશ્ચય અને ભગવાનનો મહિમા, આ ભૂંડા ગાંઠ એટલે જે સંકલ્પ વિકલ્પની અંદર થતા હોય એમાંથી જીવાત્માને નિવૃત્તિ લેવી હોય, મુક્તિ લેવી હોય, એને ટાળવા હોય તો એના માટે ભગવાનનો યથાર્થ મહિમા સમજવો જરૂરી છે. અને ભગવાનનો એ જે યથાર્થ જ્ઞાન એનો નિશ્ચય એને કર્મ કરવો જરૂરી છે ત્યારે ભૂંડા ગાંઠ માત્ર ટળી જાય છે. જેમ લીંબુની એક ચીર ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય, પણ હળવા હળવા ચણા ચવાય ખરા, ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહીં, ને મગનો દાણો પરાણે પરાણે ચવાય, અને જો ઘણું લીંબુ ચૂસ્યું હોય તો રાંધેલા ભાત પણ ચવાય નહીં. અર્થાત જેમ કોઈ લીંબુના અખતરા કોઈ વખત કરજો કે લીંબુની એક નાની ચીર જો આપણે ચાટી હોય તો આપણા દાંત ખટાઈ જતા હોય છે, અને એ ડાળો જ્યારે અંબાઈ જાય એટલે ખટાઈ જાય ત્યારે પછી એનાથી જે વિષયરૂપી જે ચણા છે એ ચાવવામાં અસમર્થ બને છે. એમ આપણા દાંત જ્યારે ખટાઈ ગયા હોય ત્યારે આપણને એ મગ અથવા ભાત જેવી નરમ વસ્તુ હોય તો પણ આપણે ચાવી શકતા નથી. તો એમ કોઈ પણ પ્રિય વસ્તુ હોય, આપણને ગમતી વસ્તુ હોય, સંસારના કોઈ પણ વિષય હોય, જ્યારે ભગવાનનો યથાર્થ નિશ્ચય મહિમા જ્યારે સમજાય ત્યારે એને પછી એ જગતના મોહ પદાર્થે આપણું જે મન છે એને ચાવવા સમર્થ જ રહેતું નથી. અહીંયા મહારાજનો કહેવાનો ભાવ એ છે કે એને પ્રયત્ન નથી કરવો પડતો, એ આપોઆપ એવી પરિસ્થિતિ નિર્માણ થાય ભગવાનનો દ્રઢ નિશ્ચય કરવાથી, ભગવાનની દ્રઢ ભક્તિ કરવાથી, પરમાત્માનો યથાર્થ મહિમા સમજવાથી એવી પરિસ્થિતિ, એવી સ્થિતિ નિર્માણ થાય કે જેને કરીને જીવાત્મા એ જે જગતના વિષયો પદાર્થો છે એમાં મોહાતો નથી અથવા તો એની અંદર એ પ્રેરાતો નથી. તેમ ભગવાનનો નિશ્ચય અને મહાત્મરૂપી જેને ખટાઈ ચાટી હોય તેને ચાર અંતઃકરણ ને 10 ઇન્દ્રિયો ને જે ડાઢ્યો છે તે સર્વ અંબાઈ જાય છે. ત્યારે એ જીવ મનરૂપી પોતાની ડાઢે કરીને વિષયનો સંકલ્પ ચણાને ચાવવા સમર્થ થતો નથી. એટલે જ્યારે એવી જીવાત્માની સ્થિતિ થાય, પોતાનો નિશ્ચય અને ભગવાનનું મહાત્મ્ય એ જ્યારે દ્રઢ કરીને જીવાત્મા રાખે છે ત્યારે એ જીવાત્મા મનરૂપી પોતાની જે ડાઢ એટલે મનમાંથી જે ઉત્પન્ન થતા સંકલ્પો, એ સંકલ્પરૂપી જે ચણા એમાંથી જે વિકૃત જે સંકલ્પો ઉભા થતા હોય એ મન પછી કરવા સમર્થ રહેતું નથી. કારણ કે એને ભગવાનનો મહિમા યથાર્થ સમજાણો છે, ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો છે, તે સમર્થ રહેતો નથી. તેમ ચિત્તરૂપે પોતાની જે ડાઢો વિષય કરીને ચિંતવન કરવા સમર્થ થતું નથી. જ્યારે એનું ચિત્ત પરમાત્માના સ્વરૂપની અંદર પોરવાયું હોય ત્યારે એનું ચિત્ત પણ બીજા સંકલ્પ કે બીજી ચિંતવન માત્ર જે જગતના પદાર્થો વિષયો છે એનું ચિંતવન થતું નથી, અસમર્થ થઈ જાય છે. તેમ બુદ્ધિરૂપી જે પોતાની ડાઢે કરીને નિશ્ચય કરવા સમર્થ થતો નથી. જ્યારે ભગવાનનો જ્યારે દ્રઢ નિશ્ચય થાય ત્યારે બુદ્ધિ પણ એવા કોઈ પણ બીજા પદાર્થો એનો એના માટે એ નિશ્ચય એનો એ કરતી બુદ્ધિ એના માટે પ્રેરાતી નથી, એને એને સત્ય માનવા સ્વીકારવા તૈયાર રહેતી નથી. કારણ કે પરમાત્માનો યથાર્થ મહિમા સમજાણો છે. અને તેમ જે અહંકારરૂપી પોતાની ડાઢે કરીને વિષય સંબંધી અભિમાન કરવાને સમર્થ નથી, આ જગતની મોટપ માન પદાર્થ પૈસો સંપત્તિ આદિ જે પણ પ્રાપ્ત થયું હોય એનેથી એ જીવાત્માને અહંકાર થતો નથી. કારણ કે પરમાત્માના પોતાને દાસ માને છે. એ જીવાત્માને ભગવાનનો દ્રઢ નિશ્ચય અને મહાત્મ સમજાણું છે તો પોતાને પૂર્ણ કામ માને છે કે હું પરમાત્માનો દાસ છું અને એ જ મારા માટે સૌથી મોટી પ્રાપ્તિ છે. એટલે જગતનો અહંકાર એને ચડવા દેતો નથી, એવો સમર્થ રહેતો નથી. તેમજ પંચ જ્ઞાનેન્દ્રી ને પંચ કર્મેન્દ્રી રૂપી જે ડાઢ તેને કરીને ઇન્દ્રિયોના વિષયરૂપ જે ચણા તે ચાવવા સમર્થ રહેતો નથી. અને એ જ રીતે પોતાની પંચ કર્મેન્દ્રી અને પંચ જ્ઞાનેન્દ્રી શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધ એની એ જીવાત્માને જગતના વિષયમાં પ્રેરાતા નથી અને પ્રેરવા એ સમર્થ પણ રહેતા નથી અને ચાવવા સમર્થ નથી. અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય ને યથાર્થ ભગવાનનો મહિમા જાણ્યો ન હોય તેના ઇન્દ્રિયો અને અંતકરણને પોતપોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્તિ પામતા નથી, જેને ભગવાનનો આવો દ્રઢ નિશ્ચય નથી થયો, ભગવાનનો યથાર્થ મહિમા નથી સમજાણો, એની ઇન્દ્રિયો અંતકરણ વગેરે જે છે એ જગતથી નિવૃત્ત થઈ શકતા નથી. કારણ કે એને એવો જ ભાવ જગતના પદાર્થોમાં પણ છે અને ભગવાનને પણ એ ભગવાન માને છે, પણ યથાર્થપણે એનો મહિમા સમજાણો નથી એટલે એની એ નિવૃત્તિ પામતા નથી. અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા અને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે, પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે. પરમાત્માનું સ્વરૂપ કેવું છે? તો કે પરમાત્માનું સ્વરૂપ તે નિર્વિકાર છે, સર્વ વિકારથી રહિત છે. માયા અને માયાના જે ગુણ છે એનાથી તે પર છે અને સર્વ જીવના કલ્યાણને અર્થે પરમાત્મા અતિ સરળ ભાષે છે, મનુષ્ય આકૃતિ ભાષે છે, આપણા જેવા ભગવાન દેખાય છે, આપણી જેવી ચેષ્ટાઓ કરે છે, આપણા જેવા પરમાત્મા પૃથ્વી ઉપર જ્યારે મનુષ્ય ચરિત્રો કરતા હોય ત્યારે આપણી જેવી જ આપણને લીલાઓ ચેષ્ટાઓ દેખાતી હોય, પણ પરમાત્મામાં એ અખંડ દિવ્યતા રહેલી છે. તે ભગવાનને વિશે જે અલ્પમતિવાળા છે તે તો જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાનને વિશે તો એક પણ દોષ નથી, પણ કલ્પનારની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નથી. જે પરમાત્માને ભગવાનને પોતા જેવા જાણે છે, મનુષ્ય જેવા જાણે છે, સાધારણ જાણે છે, એને પોતામાં જે દોષને કલ્પનાઓ થાય, સંકલ્પો થાય, એ દોષ એને પરમાત્મા પણ પરઠાય છે. પણ એ પરમાત્મામાં એ દોષ લેશ માત્ર પણ રહેતો છે નહીં અને એ થઈ શકે પણ નહીં, પણ આ બુદ્ધિની વિકારતા છે કે એને પરમાત્મામાં પણ દોષ દેખાય છે, કારણ કે એનો મનુષ્ય ભાવ છે. તેમાં જે ભગવાનને કામી સમજે છે તે પોતે અત્યંત કામી થઈ જાય છે, જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઈ જાય છે, ને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઈ જાય છે, ને જે ભગવાનને ઈર્ષાવાન સમજે છે તે પોતે અત્યંત ઈર્ષાવાન થઈ જાય છે. એ આદિક જે જે દોષ ભગવાનને વિશે કલ્પે છે તે તો જેમ સૂર્યની સામે ધૂળ ફાટ ભરીને નાખે તે પોતાની આંખમાં પડે, તેમ ભગવાનને વિશે જે જાતના દોષ કલ્પે છે તે દોષ પોતાને જ દુઃખ દે છે. વાલા ભક્તો, એ જ્યારે જીવાત્મા એ ભગવાનના સ્વરૂપની અંદર દોષ જોતો હોય ત્યારે એ પરમાત્માના સ્વરૂપના દોષે કરીને એની વૃત્તિ પરમાત્માના સુખમાં નથી, પરમાત્માની મૂર્તિનો આનંદ નથી માણી શકતો, એ દોષ જોવે છે અને દોષનું ચિંતવન કરતા કરતા એ પોતે દુઃખી થઈ જાય છે, દોષને યુક્ત થઈ જાય છે. આપણે મહારાજે એ વાત સમજાવી, આગળ આવશે કે ગુણ ગ્રહણ કરવું એટલે જે સારા ગુણ હોય એનું ચિંતવન કરવું, અને એ ગુણથી જે જીવાત્મા પોતાની અંદર પણ જે પરિવર્તન એ ગુણના દ્વારા એ લાવી શકે છે. જ્યારે દોષને તમે પરઠશો ત્યારે માત્ર તમારી વૃત્તિ એ દોષ જ જોશે અને એ દોષને જોતી જોતી એ દોષ તમારામાં પણ ઉતરી જશે. એટલે મહારાજે કીધું કે પરમાત્મામાં જેવી રીતે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા ઇત્યાદિ જ્યારે દોષ જોવે છે ત્યારે એનું દેખતા દેખતા, એનું ચિંતવન કરતા કરતા એ મહારાજનો મહિમા અને ભગવાનનો જે દ્રઢ નિશ્ચય એ એને નથી યથાર્થપણે, ત્યારે ભગવાનનો આનંદ નથી આવતો, એને દોષનો વિચાર આવ્યા કરે છે અને દોષના વિચારે કરીને પોતે પણ એવો દોષી એ થવા માંડે છે. અને એટલા માટે મહારાજે અહીંયા દ્રષ્ટાંત આપ્યું, જેમ સૂર્યની સામે ધૂળ નાખીએ તો એ ધૂળ પછી પાછી વળીને પોતાની આંખમાં જ પડે, એમ જોનાર અને કલ્પના કરનાર જે વ્યક્તિ છે આજે એ પરમાત્મામાં જ્યારે દોષ જોવે છે ત્યારે એ દોષે યુક્ત એ પોતે જ એનાથી ખરડાય છે. અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનનો અતિશય નિર્દોષ સમજે તો પણ પોતે અતિશય નિર્દોષ થઈ જાય છે. જ્યારે જીવાત્મા એ ભગવાનમાં ભગવાનપણાની પ્રતીતિ કરીને ભગવાનને નિર્દોષ ગણે છે, ભગવાનને જ્યારે સર્વ રીતે પોતે ભગવાનને સર્વોપરી સમજી, પરમાત્મા નિર્વિકાર છે એવું સમજીને, ભગવાનને નિર્દોષ માનીને જ્યારે પરમાત્માનો મહિમા સમજીને ભગવાનમાં વૃત્તિ જોડે છે ત્યારે પોતાની અંદર રહેલા જે કદાચ અવગુણ કે કોઈ એવા દૂષણો હશે તો એને જીવાત્મા ટાળી શકે છે. પરમાત્માને મળ્યાના આનંદે કરીને ભગવાન જેવા રૂપ, ભગવાન જેવા મોક્ષની પરિભાષા આપણા શાસ્ત્રોએ બહુ સુંદર કરી છે, ભગવાન જેવા રૂપને પામે, ભગવાન જેવા ઐશ્વર્યને પામે, ભગવાન જેવા ગુણને પામે, એટલે જે જીવાત્મા ભગવાનનું અખંડ ચિંતવન કરે છે એ ચિંતવનને કરીને પરમાત્મામાં રહેલા જે સદગુણો છે એ સદગુણો પણ ધીમે ધીમે જીવાત્મામાં ઉતરે છે અને એને અનુસરે છે. એટલા માટે મહારાજ કહે કે ગમે તેવો ભૂંડો સ્વભાવ હોય ને જો ભગવાનનો અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, કોઈ વિષયમાં પણ પોતાના ઇન્દ્રિયો તણાયતા ન હોય અને અંતકરણમાં પણ ખોટાઘાટ થતા ન હોય ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ હોય તો પણ અપૂર્ણપણું કેમ રહે છે અને અંતર સૂનું રહે છે, તેનું શું કારણ છે? બ્રહ્માનંદ સ્વામીએ બહુ સુંદર અહીંયા મહારાજને પ્રશ્ન પૂછ્યો. કે કોઈ વિષયમાં પોતાની ઇન્દ્રિયો તણાતી નથી અને અંતઃકરણ પણ ખોટા ઘાટ કરતું નથી અને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે તો પણ અપૂર્ણપણું રહે છે અને અંતર સૂનું રહે છે તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પણ હરિભક્તમાં મોટી ખોટ છે જે પોતાનું મન સ્થિર થયું છે ને ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે તો પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી, જે હું ધન્ય છું ને હું કૃતાર્થ થયો છું અને આ સંસારમાં જે જીવ છે તે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા તેને વિશે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે અને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાના સ્વરૂપ ઓળખાયું છે ને કામ ક્રોધાદી સર્વે વિકાર રહિત કર્યો છે. બાલભક્તો, બહુ સુંદર અહીંયા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, મહારાજનું યથાર્થ મહિમા સમજાણો છે, નિશ્ચય દ્રઢ થયો છે, છતાં પણ અપૂર્ણપણું કેમ રહે છે? ત્યારે મહારાજે એનો ઉત્તર કીધો કે એ જીવાત્મા માટે બહુ મોટી ખોટ છે. શા માટે? કે પરમાત્માએ આટલી જીવાત્મા ઉપર કરુણા કરી છે પણ તોય જીવાત્મા એ કરુણાનું મહાત્મ સમજી શકતો નથી. ભગવાનની દયા, ભગવાનની કૃપા, ભગવાને કરેલી આપણા ઉપર કરુણા વૃષ્ટિ એનું મહાત્મ સમજાતું નથી એટલે એનો આનંદ આવતો નથી. એ જો એમ વિચારે કે જગતના જીવ તો કામ ક્રોધ લોભ મત્સર ઈર્ષા વગેરે અનેક પ્રકારના ત્રિવિધ તાપની અંદર રાત્રિ દિવસ બળે છે અને ભગવાનને એ હજારો લાખો કરોડો જીવના ઉપર જે મહારાજે કૃપાદ્રષ્ટિ નથી કરી એ કૃપાદ્રષ્ટિ મહારાજે મારા ઉપર કરી છે, મને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી છે, મને પોતાના શરણે લીધો છે, મારા જીવનના કામ ક્રોધ લોભ આદિ જે અંતઃશત્રુ એનાથી રહિત કર્યા છે, તો આનાથી મોટી જગતમાં બીજી કોઈ પ્રાપ્તિ ન હોઈ શકે. અને એ પ્રાપ્તિ પરમાત્માએ કરુણા કરીને જ્યારે કરી હોય ત્યારે એનું પૂર્ણ કામ એને જીવાત્માને જ્ઞાને કરીને સમજણે કરીને એનું મહાત્મ્ય કરીને જીવાત્માને સમજાય. પણ જ્યાં સુધી એ મહાત્મ્ય સમજાતું નથી, એનો મહિમા સમજાયો નથી, એની કિંમત સમજાતી નથી ત્યાં સુધી એને અપૂર્ણપણું રહે છે. અને નારદ સંકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે મહારાજ. કે આ સત્સંગમાં નારદ અને સંકાદિક જેવા આપણે આ વ્યાખ્યા સહિત આપણે સમજવી પડશે. કારણ કે ઘણી વખત સત્સંગનો અર્થ બધા અન્ય અર્થ કરતા હોય છે, પણ મહારાજે કીધું જેવા નારદ અને સંકાદિક જે સર્વેશ્વ પોતાનું પરમાત્માને અર્થે કર્યું હતું અને પરમાત્માની કૃપા પરમાત્માના રાજીપાને જ પોતાનું જીવનનું લક્ષ્ય બનાવ્યું હતું. આજે એ પરમાત્માને પ્રાપ્તિ અને પરમાત્માની પ્રાપ્તિ સિવાય બીજા કોઈ વિષયની અંદર અનાસક્તિ એવી જે સ્થિતિ પામીને એ પરમાત્માને જેમ સેવતા હતા નારદ સંકાદિક જેવા સંતો, એમના જેવા સંતોનો સમાગમ જે રાખ્યો છે તે મારા માટે મોટું ભાગ્ય છે. આ તો બહુ ભગવાનની મોટી કૃપા છે અને મારા બહુ મોટા પ્રારબ્ધ છે કે મને આવી સ્થિતિથી પ્રાપ્તિ ભગવાને કરાવી છે. એવો વિચાર નથી કરતો અને આઠો પોર અતિશય આનંદમાં નથી વર્તતો એ મોટી ખોટ છે. મહારાજ કે આવો એને વિચાર રાવો જોઈએ, એનો મહિમા આવો સમજાવવો જોઈએ, નહીતર એને એવો આનંદ રહેતો નથી. અને એ જ્યાં સુધી પૂર્ણ કામ નથી મનાતું ત્યાં સુધી મહારાજ કે એના જીવનમાં એ ખોટ છે. જેમ બાળકના હાથમાં ચિંતામણી દીધી હોય અને તેને મહાત્મ નથી એટલે તેને આનંદ નથી. મહારાજ કે કોઈ બાળકના હાથમાં ચિંતામણી આપી હોય, હવે એને જ્ઞાન નથી, કિંમત નથી ખબર, એ ચિંતામણી કેવી રીતે ઉપયોગી થઈ શકે એનું એને મહાત્મ નથી અને એટલા માટે એનો આનંદ પણ એ માણી શકતો નથી. તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠો પેર કેફ રહેતો નથી, જે મારું પૂર્ણ કામ થયું છે એવું સમજતો નથી. અને હરિના ભક્તને મોટી ખોટ છે. એટલે જે હરિભક્તને આવી સમજણ નથી તેના માટે બહુ મોટી ખોટ છે કે એને પરમાત્મા જેવા પરમાત્મા મળ્યા છે. વાલા ભક્તો, મહારાજે વચનામૃતમાં ઘણી જગ્યાએ આ વાત લખી છે કે ભગવાનથી મોટી આ જગતમાં બીજી કોઈ પ્રાપ્તિ નથી. અને જેને પરમાત્માની પ્રાપ્તિ થઈ હોય, આવા દિવ્ય સત્સંગની પ્રાપ્તિ થઈ હોય, આવા સત્શાસ્ત્રોની પ્રાપ્તિ થઈ હોય અને આવા સત્સંગની અંદર સમાગમ એને કરવાનો જ્યારે અવસર મળ્યો હોય, અંતરશત્રુ ટળવાનો એને અવસર મળ્યો છે, કદાચ ન ટળ્યા હોય ને, મહારાજ કે એ ન ટળ્યા એ મહત્વનું નથી, પણ તમને ટળવાનો યોગ મળ્યો છે અને તમે ટાળવા માટે પ્રયત્નશીલ છો એ મહત્વનું છે. કારણ કે આજે નહીં તો કાલે આગળ મહારાજે વચનામૃતમાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય તો પણ પરમાત્માને જો નિર્દોષ સમજે તો એ પણ નિર્દોષ થાય છે. એમ ભગવાનનો જ્યારે મહિમા યથાર્થપણે નિશ્ચય કરીને જ્યારે જીવાત્મા જ્યારે આ રીતે વર્તે, આ સ્થિતિને પામે ત્યારે જીવાત્માને સહેજે સહેજે એ નિર્દોષ થાય છે અને પરમાત્મા પોતાને પૂર્ણ કામ માને છે. અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું છે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે, તેવો છે. મહારાજે બહુ સુંદર વાત કરી, ઘણી વખત આપણી દ્રષ્ટિ છે ને માત્ર દોષમાં જઈને જ અટકી જાય છે. મહારાજે અહીંયા કીધું આપણને જોવાની રીત, સત્સંગમાં સમજવાની રીત કેવી હોવી જોઈએ તે મહારાજે સમજાવી છે. મહારાજ કે આને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું છે, આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે, તો પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એના પૂર્વજન્મના અથવા આ જન્મના સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે. મહારાજ કે કોઈ જીવ આપણને દેખાય કે જેને સત્સંગમાં રહ્યાના ગુણ નથી, પણ છતાંય મહારાજ કે એમાં દ્રષ્ટિ કરવી કે જો એને પૂર્વજન્મના કે આ જન્મના કોઈ એવા સારા સંસ્કાર છે જે સંસ્કારના પ્રતાપે કરીને એ સત્સંગ એને ઓળખાણો છે, સત્સંગમાં આવ્યો છે અને એ ભગવાન એને ભગવાનની ભક્તિ પરાયણ છે, એનો સ્વભાવ ગમે તેવો છે તો પણ, અને ગમે તેવો એ વર્તે પણ છે પણ તો પણ સત્સંગમાં પડ્યો છે, સત્સંગમાં રહ્યો છે, તો એના કોઈ પૂર્વજન્મના કે આ જન્મના ભારે સંસ્કાર હશે, કોઈ સારા સંસ્કાર હશે કે જેના પ્રતાપે કરીને અહીં આવે છે તો એને આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેણે પણ અતિશય ગુણ લેવો. વાલા ભક્તો, અહીંયા પણ શબ્દનો ઘણી વખત અન્યાર્થ થાય છે. મહારાજે કીધું કે જે સ્વભાવે કરીને સત્સંગ મળ્યો છે, જે તપે કરીને સત્સંગ મળ્યો છે, જે ગુણે કરીને સત્સંગ મળ્યો છે અને સત્સંગમાં અત્યારે પડ્યો છે, એ ગુણ જે છે ને એ જીવાત્માને સત્સંગી કરે છે. આપણે વ્યક્તિને ઘણી વખત પકડી લેતા હોઈએ છીએ. મહારાજે શબ્દ વાપર્યો ગુણગ્રાહી થવું, અને ભગવાનના નામ જન્મગણની અંદર આવે છે ગુણગ્રાહી ને નમઃ, જેને ગુણને ગ્રહણ કરવા, જે ગુણે કરીને ભગવાન રીજ્યા હોય, રાજી થયા હોય, ભગવાને કૃપા કરી હોય, આજે એ ગુણથી એ આપણે જો શીખીએ, આપણા જીવનમાં એ ગુણને ઉતારીએ, તો આપણાથી પણ પરમાત્માને રાજી કરવાનું આપણને સાધન મળે, ભગવાનને આપણે રાજી કરી શકીએ. એટલે એવા જે સારા ગુણ છે જેના પ્રતાપે કરીને, એ પુણ્ય છે જે પ્રતાપે કરીને સત્સંગ મળ્યો છે, તો એ પુણ્યના જે ગુણ છે એ ગુણને આપણે શીખવા, પછી જે દોષનો ભાગ છે ને મહારાજે એને સ્વીકારવાનું નથી કીધું. આપણે ઘણી વખત ગુણ જોવા એમ કરીને ખોટા વ્યક્તિ અને ખોટા ગુણોને પણ આવકારી લઈએ છીએ. મહારાજે તમે બધા રસોઈ બનાવતા હો તો જોજો કે એમાંથી કાંકરા વીણીને કાઢી નાખો છો, માત્ર જે ચોખા હોય કે ઘઉં હોય એને જ તમે રાંધવામાં લો છો. એમ કોઈ પણ વ્યક્તિની અંદર બંને વસ્તુ સારા ગુણ ને નરસા ગુણ રહેલા છે, પણ જે ગુણે કરીને ભગવાન રાજી થતા હોય, જે ગુણે કરીને સત્સંગની અંદર રહેવાતું હોય, એવા જે સદગુણો છે એ સદગુણોને આપણે જો જીવનમાં ગ્રહણ કરીએ, આપણે જીવનમાં ઉતારીએ, એવા ગુણગ્રાહી થઈએ, તો આપણા જીવનની અંદર પણ નિશ્ચય પરિવર્તન આવે અને એ પરિવર્તને કરીને આપણે પણ એ પાત્રતા કેળવીએ જે પાત્રતાથી ભગવાન રાજી થાય છે અને ભગવાનની પ્રાપ્તિ થાય છે, અને એ પૂર્ણ કામ પણ જીવાત્મા થાય છે. કારણ કે એ ગુણગ્રાહીઓ છે, પોતામાં સદાચાર અને સદવિચારોથી એ પોતે પવિત્ર થયો છે, અને એવા પવિત્ર મને કરીને એ જ્યારે પોતાને બળભાગી માને છે કે આ મારી ઉપર ભગવાનની કૃપા છે કે મારામાં પરિવર્તન આવ્યું છે, મને આવી પ્રાપ્તિ થઈ છે, મને ભગવાન મળ્યા છે, મારા અંતરશત્રુ ઓટળ્યા છે, અથવા તો આ મળવાનું અને ટાળવાનું સાધન મળ્યું છે, આજે એવું પણ જો પોતાને બળભાગી માને તો એ જીવાત્મા નિશ્ચય પૂર્ણ કામ થઈ શકે છે. અને મહારાજ કે ભવિષ્યમાં એ પોતામાં ખરાબ સ્વભાવ હોય તો પણ એ નિર્દોષ થઈ અને ભગવાનના આનંદને અખંડ રીતે એ અનુભવી શકે છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 24મું સહજાન સ્વામી મહારાજની.